ओंकारविन्दु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 7 मार्च 2010 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 538 मुंबई कार्तिक सुद नोम बुधवार 1951 बे पत्र प्राप्त थया छे छूटा मन थी खुलासो अपाय एवी तमारी इच्छा रहे छे ते इच्छा होवाने लीधेज छूटा मन थी खुलासो आपवानुं बन्यु नथी अने हवे पण ते इच्छा निरोध्या सिवाय तमने बीजू विशेष कर्तव्य नथी अमे छूटा चित्त थी खुलासो आपीशुं एम गणीने इच्छा निरोधवी घटे नहीं पण सत्पुरुषना संगनुं महात्म्य जळवावा ते इच्छा शमावी घटे छे एम विचारीने समावी घटे छे सत्संगनी इच्छा थीज जो संसार प्रतिबंध टळवानी स्थिति सुधारणानी इच्छा रहती होय तो पण हाल जती करवी योग्य छे केम के अमने एम लागे छे के वारंवार तमे लखो छो ते कुटुंब मोह छे संकलेश परिणाम छे અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યકત્વનો રોધ રહે ખરો એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે તેને લખવું તે તમને યોગ્ય નથી પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે એટલી બધી માનસિક છણાવટ થાય છે કૃપાળુદેવના પત્રોમાં સામાન્ય રીતે ખ્યાલ ના આવે પ્રથમ વંચનની અંદર તો લાગે કે શું લખે છે અને શું કહે છે કંઈ ખબર પડતી નથી પણ શાસ્ત્રના ગંભીર રહસ્યો શાસ્ત્રના ગંભીર સૂત્રો સત્પુરુષ પ્રત્યે જીવે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ સત્પુરુષ પ્રત્યેની એની જે વિનય છે વંદન છે આ કેવી રીતે શુદ્ધ હોવા જોઈએ આ બધી ક્રિયા શુદ્ધ ક્યારે બને અને શેનું પરિણામ છે શેનું ફળ છે એટલે સૌભાગભાઈને લખે છે કે તમને એમ થાય છે કે છૂટા મનથી ખુલાસો અપાય ભગવાન હજુ આપણને અમે પત્રો લખીએ છીએ પણ જો એવું સમાધાન આપતા નથી. પત્રોમાં તમે સંસારી વિગત લખી હોય તો સત્પુરુષ શું સમાધાન આપે? અને આપણી આકાંક્ષામાં તો પાર ન હોય, બસ એ મને ઓળખે છે ને, મારે તેની યારે ઘણું છે ને, હું તો એનું આમ કરું છું ને, આ અહમ 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 માંથી જ એ સત્પુરુષની મૂલવણી પોતા સમાન કૈરાજ કરે કૈરાજ કરે કૈરાજ કરે, બીજાને ન કહે મને કહે. સત્પુરુષમાં પણ રાગ દ્વેષનું આરોપણ કરવામાં આને કઈ શરમ નથી. જ્ઞાની પુરુષનું ઓળખાણ જ નથી. અને આવી પ્રકારની જ્યાં સુધી વિતરાગ માર્ગની અંદર ભક્તિ હોય ગુરુ પ્રત્યેની, કેવી રીતે ફલદાયી થાય, ક્યાં માર્ગદર્શન થાય, સત્ય ક્યાંથી સૂજે, માર્ગ ક્યાંથી પ્રાપ્ત થાય? કઈ ન થાય. જીવ તો હજી એમાં જ રચ્યો પચ્યો છે. એ કહે છે કે છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે, તે ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. તમારી ઈચ્છા છે ને, એટલે જ નથી બન્યું. સત્પુરુષને શું એની સાથે વાંધો છે? પણ શિષ્યનો આ દોષ ગુરુથી સહન ન થાય. સાચો ગુરુ હોય તો, બાકી તો તારી વાત સાંભળી બહુ સારું, તો આમ કરવું જોઈએ, ગયો હોય તો કામથી. એ ઈચ્છા હોવાને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. તમારા બે પત્રો મળ્યા છે અને છતાં અમે તમને છૂટા મનથી ખુલાસો આપ્યો નથી, અને એનું કારણ એ છે કે તમારી આવી ઈચ્છા છે. આ ઈચ્છા હોવાને કારણે જ અમારાથી એ બની શક્યું નથી. આગળ, અને હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. તમારે તમારી એ ઈચ્છાને નિરોધ કરવો પડે, સમાવવી પડે. એ સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. તમારે કરવા જેવું એક જ છે કે સત્પુરુષ પાસે ઈચ્છાથી કોઈ પત્રો લખવા નહીં. સાંસારિક સંબંધી, વ્યક્તિગત સુખ દુઃખ સંબંધી, આપણી સમસ્યા સંબંધી જે કંઈ છે એ આપણા શુભાશુભ કર્મનો ઉદય છે. એનાથી આ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ભિન્ન છે. જ્ઞાની પાસેથી જ્ઞાનની આકાંક્ષા રખાય, સાંસારિક સુખની આકાંક્ષા ન રખાય. મને ધંધો અનુકૂળ થાય, મને કુટુંબી અનુકૂળ થાય, મારું શરીર બરોબર રહે અને મને આ દુઃખ ટળે, આ મુશ્કેલી ટળે, આ બધી રોજ બરોજની સાંસારિક ઉપાધિ દૂર કરવા માટે સત્પુરુષ નથી. એનો અધિકાર જ્ઞાનનો છે. એ સંસારને બાજુ ઉપર રાખીને આવ્યો છે. એટલે કે છે કે હવે તમારે કર્તવ્ય એક જ છે, જો અમારી સાથે પત્ર લખવો હોય તો. તમારી ઈચ્છાને નિરોધવા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. તમે અમારો સમાગમ કરો, ભક્તિ કરો, વંદન વ્યવહાર કરો, પત્ર વ્યવહાર કરો, પણ તમારી ઈચ્છાને નિરોધ્યા સિવાય તમને બીજું કોઈ કર્તવ્ય નથી. આગળ, અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં. ચાલો આપણે હવે ઈચ્છા બંધ કરશું, હવે એની મેળે છૂટા દિલથી આપણને હવે ખુલાસા આપશે એમ ગણીને પણ નિરોધવી નહીં. ક્યાંય કોઈ પ્રકારનું પરમાર્થમાં છળને કોઈ સ્થાન નથી, દંભને કોઈ સ્થાન નથી, દેખાવો કરવાના એને કોઈ સ્થાન નથી. લાગણી વેડાને, ભાવુક વેડાને, કુદીપ વેડાને, ઊંધા પેડાને, આ બધા વેવલા વેડા છોડીને સત્પુરુષ સાથે, એ આત્મા છે જાગૃત અને હું આત્મા છું જિજ્ઞાસુ, મારે એની પાસેથી જ્ઞાન મેળવવું છે. મારી પણ ખુમારી છે ને એની પણ ખુમારી છે. મારી જાગૃતિ આ પ્રકારની જ્ઞાન મેળવવાની છે, અને એની જાગૃતિ મારી યોગ્યતા અનુસાર આપવાની છે. સત્પુરુષ સાથેના સંબંધનું સૂત્ર શું? નિજ સ્વરૂપની પ્રાપ્તિ, આત્મકલ્યાણ. આ સિવાયની કોઈ પણ વાત હોય તો દોષ છે. અને આ સત્પુરુષ કહે છે કે આવી ઈચ્છા તમે રાખશો એટલે અમે તમને ખુલાસો આપશું એવું તમે માનતા નહીં, કારણ કે આપણાથી ઈ આગળ છે. આપણે સંસારમાં ગમે તેવા કાવા દાવા કરીએ, પ્રપંચ કરીએ, આમ કહીશું એટલે આપણે આમ કરી દેશે, આપણને જરા આપણા ઘરે જમવા બોલાવીશું એટલે જરા આપણા ઉપર પ્રસન્ન થઈ જશે, ડાઇનિંગ ટેબલ ઉપર નેગોશિએશન્સ ચાલે વ્યવહારના, ધંધાના, વેપારના, કોઈની સાથે કામ કઢાવવું હોય, કોઈ ઓફિસર પાસેથી કામ લેવું હોય તો એને આપણે પાર્ટી આપવી જોઈએ. આ વ્યવહાર જે સંસારનો છે એ જ્ઞાની પુરુષ સાથે લાગુ પડતો નથી. એટલે જે કોઈ જ્ઞાનીને રિઝવવા આવા ઉલટા પ્રયત્ન કરે છે સંસાર લક્ષી, એ તો દોષમાં જ પડે છે, અને સાચા જ્ઞાની એનાથી રિઝાતા નથી. અને આ જીવને તો કુગુરુમાં અથડાઈ પડે છે, કેમ કે બીજો રાહ જોતો જ બેઠો હોય છે. અને આજે જે કંઈ આપણને આ બધું સંસારમાં જોવા મળે છે એ ગુરુના સમાંગમાં રહેલા ઠગ છે બધા, એ લૂંટી લે છે, લાભ લે છે આ બધી ભક્તિનો, મૂર્ખતાનો, બેવકૂફીનો, કે આવા ભેગા થયા છે ત્યાં સુધી લોભિયા હોય ત્યાં દુતારા ભૂખા ના મળે. સ્વાંગ સજાય છે, રોજ નવા નવા સ્વાંગ જોવા મળે છે. જગતના જીવો લૌકિક આકાંક્ષાઓથી ભરપૂર છે. આ પુરુષ જ્ઞાની છે, પરમ જ્ઞાની છે, અને સૌભાગ્ય જેવા સમર્થને પણ કહે છે કે તમે એટલા માટે થઈને આ તમારો ખુલાસાથી આ ઈચ્છા નિરોધશો નહીં કે જેથી કરીને અમે તમને ખુલાસો આપશું. આવી ઈચ્છા કરી અને તમે એમ ગણીને ઈચ્છા નિરોધવી ઘટે નહીં. પછી મહત્વ સમજાવે છે માર્ગનું મહત્વ, પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાવા તે ઈચ્છા સમાવવી ઘટે છે, એમ વિચારીને સમાવવી ઘટે છે. સત્પુરુષના સંગનું મહાત્મ્ય શું? એ જાળવો. સત્પુરુષનો સંગ કરો છો અને સત્પુરુષ પાસે અપેક્ષા રાખો છો લૌકિક, સત્સંગનું મહાત્મ્ય જળવાતું નથી, આત્માનું ગૌરવ જળવાતું નથી, પરમાર્થની ગરિમા જળવાતી નથી, અનંત જ્ઞાની પુરુષોનો વિનય જળવાતો નથી. બીજું કંઈ ન થઈ શકે મુમુક્ષુથી તો જ્ઞાની પુરુષની અવજ્ઞા અને અભક્તિ ક્યારેય ન કરવી. બીજું આપણાથી કંઈ નહીં થાય, કંઈ વાંધો નહીં, પણ આ તો મહાદોષ છે અનંતાનુમંદીનો, જ્ઞાની પુરુષની અવજ્ઞા, જ્ઞાની પુરુષની અવહેલના, જ્ઞાની પુરુષની અભક્તિ. અભક્તિ એટલે સંસારી વાસનાઓ ઈચ્છાઓ સહિત જ્ઞાનીની ભક્તિ, એની અભક્તિ છે, ભક્તિ નથી. રાગ દ્વેષ યુક્ત વિતરાગની પૂજા એ વિતરાગની પૂજા નથી, આસાધના છે. આવું વિનય માર્ગનું સ્વરૂપ છે. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે બહુ સ્પષ્ટ 36 અધ્યાયમાં પહેલું અધ્યયન વિનયનું આપ્યું છે. વિનય યથાર્થ, જે પ્રત્યે જે વિનય થવો ઘટે તે, જે બહુમાન જાળવવું પડે તે, એમાં જેનું બહુમાન જાળવવું છે એનું જો અવમાન થાય એ અવિનય છે, એ અભક્તિ છે. આવા અવિનય અને અભક્તિ આપણાથી ભક્તિ નહીં થાય. આપણે વિનય નહીં કરી શકીએ, કંઈ વાંધો નહીં, પણ એથી જ્ઞાનીનો, પરમાત્માનો અવિનય અને અભક્તિ ન થાય. એનું મહાત્મ્ય જળવાવું એ ભક્તિ છે. અમે તમારી પાસે આ નહીં માગીએ અને તમારું મહાત્મ્ય જાળવી રાખશું, આ જ ભક્તિ છે. અસ્થિભાવ અને નાસ્તિભાવ સમજાય છે. આમ કરવું એ અભક્તિ છે, આમ ન કરવું એ ભક્તિ છે. આ સૌભાગ્યની અંદર આવી ભક્તિ જગાવી છે કૃપાળુદેવે, અને પછી સૌભાગ લખી શકે છે કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ હવે કદી માગીશું નહીં, યાચના નહીં કરીએ. આત્માના અનંત આનંદ આગળ તે સુખ તૃણવત છે. ત્રણ લોકનું રાજ મળે અને પરમાત્મા મળે તો મને પરમાત્મા જોઈએ, ત્રણ લોકનું રાજ ન જોઈએ. ભરત ચક્રવર્તીને એવો પુણ્યનો યોગ પ્રકાશ્યો છે કે એ બે બાજુથી બે એના દૂત આવીને કહે છે, એક કહે છે કે મહારાજ આપની આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, અદ્ભુત પુણ્યની લબ્ધિ, છ ખંડનું આધિપત્ય જેના આધારે પ્રાપ્ત થાય એવું ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થયું છે, આ એના એક યોગ છે એની આયુષ શાળામાં, અને એ ચક્રના આધાર ઉપર જ્યારે એ નીકળે છે ત્યારે છ ખંડનું આધિપત્ય એ પ્રાપ્ત કરે છે. તો આપણી એવી પરંપરા છે કે આપણે એની પૂજા કરવી જોઈએ, એ ચક્રનું ભક્તિ સેવન કરવું જોઈએ, પૂજા કરવી જોઈએ. બીજો દૂત કહે છે કે મહારાજ આપણા રાજની અંદર મહારાજા ઋષભદેવ જે અત્યારે આદિનાથ થઈને વિચરે છે એ પધાર્યા છે, અને એને દર્શન કરવા જવું એ રાજાનો ધર્મ છે, કયા ધર્મનું પાલન કરીશું? ચક્રવર્તી રત્નની પૂજા કરવા જઈશું કે ઋષભદેવના દર્શન કરવા જઈશું? એક નિર્ગ્રંથ સાધુ છે અને એક અદ્ભુત ઐશ્વર્યનો સ્વામી એવું ચક્ર જે તમને છ ખંડનો અધિપતિ બનાવે એનું બહુમાન કરવું છે કે આનું બહુમાન કરવું છે? જીવનમાં ઘણા ઘણા પ્રશ્નો આવે છે, આ તો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, પણ સામાન્ય આવે કે એક બાજુ મારે દર્શન કરવા છે અને બીજી બાજુ દુકાને જવું છે, એક બાજુ મારો સત્સંગ છે અને બીજી બાજુ મારો સોદો છે. વાતો મોટી મોટી તો ઘણી હોય, પણ આખો દી આની અંદર જ જેનું ચિત્ત સંસારી વિષયોની અંદર જ રમમાણ કરતું હોય એને સત્સંગનું મહાત્મ્ય અને એનું ગૌરવ કેવી રીતે જળવાય? આજે સત્સંગનું મહાત્મ્ય જળવાતું નથી, સત્સંગનું ગૌરવ જળવાતું નથી, પરમાર્થની ગરિમા જળવાતી નથી, બહુ નીચે ઉતરી જઈએ છીએ. એટલો બધો સસ્તો કરી દીધો છે પરમાર્થનો. જેમ એક સંતે હમણાં સરસ કીધું કે ક્યાં માંડો છો રોજે રોજ ફુગાવો વેધો, ફુગાવો વેધો, મોંઘવારી વધી. અરે ફુગાવો તો ધર્મમાં વેધો છે. પોલા લોકો, છીછરા લોકો, દંભ અને આડંબરના નાચગાન ચારે બાજુ શરૂ થઈ ગયા છે. આ ધર્મનો ફુગાવો છે, વાસ્તવિક મૂલ્ય નથી. ફુગાવો થાય એટલે વાસ્તવિક મૂલ્ય ન હોય વસ્તુનું, એમ ધર્મનું પણ વાસ્તવિક મૂલ્ય નથી. જે અંતરમાંથી આવતું હોય, જે એની સાચી કિંમત હોય એ નથી. આવી સ્થિતિની અંદર સૌભાગભાઈને લખે છે કે તમે ઈચ્છા નિવૃત્ત કરજો, એટલા માટે નહીં કે તમને એટલા તમે નિવૃત્ત કરશો એટલે તમને છૂટા મનથી ખુલાસો મળશે, એટલા માટે નહીં, પણ તમે સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાય માટે એ ઈચ્છાને તમે સમાવી દેજો. તો સત્પુરુષના સંગનું મહાત્મ્ય શેમાં છે? કે સત્પુરુષ પાસે પરમાર્થની માગણી થાય, જ્ઞાની પાસે જ્ઞાનની માગણી થાય. જો જ્ઞાન સિવાય સંસારની કોઈ વાત આવે તો એનું મહાત્મ્ય જળવાતું નથી, ઇટ્સ એન ઇન્સલ્ટ. પણ આપણે ત્યાં શાસ્ત્રીય શબ્દ છે અસાતના, અવજ્ઞા, અવહેલના, અને એનો દોષ બહુ મોટો કીધો છે. ધર્મ કરવો હોય તો કરવો, કોઈ તેડવા નથી આવતું આપણને. મંદિર માટે ક્યાંય નોતરા નથી, આવવું હોય તો આવવું. પણ આવવું હોય તો ચિત્તની શુદ્ધિ કરીને આવવું, સંસારના કોઈ પણ સુખની કે પદાર્થની ઈચ્છા સાથે ન આવવું. મને જવાથી આ લાભ થશે, અને એ લાભ જો સાંસારિક હોય, દેહ સંબંધિત હોય, સંસાર સંબંધિત હોય, તો પેલા શુદ્ધિ કરવી પછી જ આવવું. મારી જેટલી મુશ્કેલીઓ છે સંસારની, એ બધી જ રહેવાની છે, કદાચ વધે ખરી, એનું નિરાકરણ અહીંયા નથી. આવો ભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ ભાવ મુજમાં નથી. શુદ્ધ ભાવથી પ્રભુ મેં ક્યારે તારા દર્શન ન કર્યા, તારી ભક્તિ ન કરી, તારો સત્સંગ ન કર્યો. એ ભાવની અંદર આ સંસારના દુષ્ટ ભાવો છે એને જ આગળ કર્યા. સત્સંગનું મહાત્મ્ય, સત્પુરુષનું મહાત્મ્ય, એનું ગૌરવ જળવા માટે તમારે તમારી ઈચ્છાને સમાવી દેવી પડે. સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાની, સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. જો જીવ કેટલો ચાલાક છે કે સાહેબ હું તો એટલા માટે મારી સ્થિતિ સુધારણાની ઈચ્છા કરીને સત્સંગમાં આવું છું જેથી કરીને સત્સંગ વધુ કરી શકું. અમારું જ્યારે બધા સરખું ગોઠવાઈ જાય તો અમે ભક્તિ સરસ કરી શકીએ, વધારે કરી શકીએ, સારી રીતે કરી શકીએ. આ ચાલાક સત્પુરુષ જ્ઞાનીને ધ્યાન બાર તો ન હોય ને. એટલે લખે છે કે જો સત્સંગની ઈચ્છાથી જ સંસાર પ્રતિબંધ ટળવાને, સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય, સમાજ સાહેબ અમારી સ્થિતિ સુધારણાની ઈચ્છા તો આ સત્સંગની ઈચ્છાથી જ કે આ સંસારના પ્રતિબંધને સ્થિતિ સુધારણા થાય, તો પણ હાલ જતી કરવી યોગ્ય છે. તોય તમે જતી કરજો. તમે કદાચ એમ કહેતા હો કેમ કે જ્ઞાની પુરુષે એનું આકલન કરી લીધું, કારણ કે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો એ કુટુંબ મોહ છે. તમારે સત્સંગ કરવો છે, દાનત નથી. સૌભાગ્યને લખે જો, બોલો બીજી વાર પત્ર લખે ખરો, આપણે બીજી વાર દર્શનની અભિલાષા કરે ખરો, તું તારા ઘરે હું મારા ઘરે. અદભુત વાત છે. અરે આપણે મોટી મોટી સાધનાની વાતો રહેવા દઈએ, નાની શુદ્ધિ જીવનમાં આવતી નથી. પવિત્રતા, સુચિતા, માન, વિનય આ કંઈ ન આવે. જ્ઞાનીઓનું બહુમાન, પરમાર્થની અંદર કયા પ્રકારનો ભાવ, અને શું આપણે આ બધું બહારનું બધું ઊભું કરી દીધું છે. આમ છે ને આવી સાધના હાલે છે ને આવી સાધના. અરે જરા અંતરમાં જરા ડોક્યું તો કર, શું ફેરફાર થાય છે, રૂપાંતર ક્યાં થાય છે, પરિવર્તન ક્યાં થાય છે, એ થાય છે કે નહીં. બાહ્ય ક્રિયા ઉપરનું મૂલ્યાંકન ન કર. એ કહે છે અમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો તે કુટુંબ મોહ છે, સંકલેશ પરિણામ છે, અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. કેટલું સાયકોલોજીકલ રીડિંગ આપ્યું. એક તો તમને કુટુંબ મોહ છે, કારણ કે આ સ્થિતિ સુધારણામાં આપણે હવે લાંબો સમય રહેવું નથી, તો કેના માટે બીજી પેઢી, ત્રીજી પેઢી. લોકો ગાંડા થઈને સાવ જેને કહીએ કઈ આવશ્યકતા ન હોય તો એટલી દોડધામ, રાત ને રાત બગાડે, ઉજાગરા કઈ કરે, પાછા બોલે શું ખબર છે, આપણાથી દોડાય એટલું દોડી લે એટલે છોકરાને શાંતિ. પણ છોકરો દોડશે મૂરખ, છોકરાને પગ આપ્યા જ ભગવાને, એ અપંગ નથી જૈનમાં. તું શાંતિ રાખ ને, આમ બોલ્યો, આપણાથી થાય એટલું આપણે કરી લઈ, છોકરાને એટલી ઓછી નિરાત. જુઓ આ છોકરા હારું જીવે છે, એને આત્મા માટે જીવવું. અને પછી ઓલો મંત્ર બોલે, વારંવાર બોલાવે કે આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય. બ્રહ્મચારીજીએ મંત્ર આપ્યો કે જીવવું સેના માટે, આત્મા માટે. આને જીવવું છે દીકરા માટે, કેમ કે આને હાથ પગ બુદ્ધિ બધું છે, દીકરાને કાંઈ નથી. શું બુદ્ધિમત્તા છે. આપણે દોડી લઈએ એટલે પછી એને શાંતિ. બરાબર છે, સરસ વિચાર છે. આ બધા માંથી કુટુંબ મોહ છે. જ્ઞાની કે છે, અમે બીજું કઈ કહેતા નથી. આ શું છે? મોહ છે. તને કુટુંબના લોકો પ્રત્યે વારંવાર, એટલે સૌભાગભાઈને લખ્યું કે તમે કુટુંબ પ્રત્યે મોહ રાખો તોય જે થવાનું હશે તે, અને નહીં રાખો તોય થવાનું હશે તે થશે, અને તે થઈને જ રહેશે. એવો વ્યવસ્થાનો ક્રમ છે. કારણ કે અમે નથી માનતા કે આ સંસારમાં કોઈ ઈશ્વર બેઠો છે અને કોઈને સુખી કરવા બેઠો છે અને કોઈને દુઃખી કરવા બેઠો. ના, આ સંસાર આખો પ્રત્યેક જીવનું પોતાનું શુભાશુભ કૃત્યનું પરિણામ છે, એમાંથી એને મળ્યા કરશે. જેટલું હશે મળવા પાત્ર તેટલું જ, એથી અધિક નહીં. સમય કે પહેલે ઓર પ્રારબ્ધ સે જ્યાદા કભી કિસી કો મિલના સંભવ નહીં. બોલે ખરો, આ બધા પાછા સિનેમાના ડાયલોગ, બોલવા મજા આવે. અરે સિનેમાના ડાયલોગમાં ઘણી વાર બહુ મોટું સત્ય હોય છે, પણ સત્ય કહેનારો સત્ય નથી એટલે એની કોઈ અસર થતી નથી. આ જ્ઞાની કહે છે કે હે સ્વભાગ, બનનાર તે ફરનાર નથી, એ કોઈ સિનેમાનો ડાયલોગ નથી. એ કહેનાર કોઈ સત્પુરુષનું અંતઃકરણ બોલે છે. જીવને શ્રદ્ધાન થાય કે વાત સાચી છે, મારો મોહ છે, મારે મોહ તોડવાનો છે, પરિસ્થિતિમાં કંઈ બદલ હું કરી શકું એમ નથી. મોહ તૂટી શકે, મારો મોહ છે તૂટી શકે છે. સંકલેશ પરિણામ છે. સંકલેશ એટલે ચિત્તની અંદર સંકલ્પ વિકલ્પ, અનેક પ્રકારના સ્વપ્નાઓ, મિથ્યા માન્યતાઓ, આ બધું સંકલેશનું પરિણામ. જ્યાં સુધી આ સડબડાટ હોય ચિત્તમાં ત્યાં સુધી ચિત્તની શાંતિ ન હોય. સારું ભોજન હોય અને એ ભોજન લઈને સૂતો હોય તો પણ એને ઊંઘ ન આવે, એને જરાય ચિત્તનું સમાધાન શાંતિ સમાધિ ન હોય. કારણ ચિત્તમાં તોફાન છે. બહાર શાંતિ છે, રૂમ બંધ છે, એસી ચાલુ છે, અને કોઈને અવાજ ન કરવો એવી સૂચના આપી દીધી છે. બરોબર છે, બાપુજી સૂતા છે, પણ બાપુજી જ જાણે છે કે અંદર બળે છે, હળગે છે. સંકલેશ છે. આ સંકલેશ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ બાહ્ય પરિસ્થિતિ શાંતિ ન આપી શકે, શાંતિના પાઠે ન આપી શકે, શાંતિની રેકોર્ડ કદાચ શરૂ કરી દઈએ તોય ન થાય. શાંતિનો આધાર પોતાના ચિત્તની સ્થિતિ છે, અને એ આ તમામ પ્રકારના આ વિચાર તરંગો આદિ વ્યાધિ રૂપ જે છે એનાથી પોતાની જાતને પાછી ખેંચવાની છે. એ બધો જ સંઘ સંબંધ સંસારનો છે, એ સંસાર સંબંધ છે. મારો આત્મા એનાથી ભિન્ન છે. સંયોગ છે, આ સંયોગને હું નિભાવી લઈશ, સંયોગને નિભાવી લઈશ, પણ સંયોગમય નહીં થાવ, તદ્રુપ નહીં થાવ, એકરૂપ નહીં થાવ. એ જુદું છે તો જુદું જ છે. કાપી ડુંગર આડાયતી ઘણા તુમ દર્શન જગના દીઠાઈ કરે માર્ગ સંચરુ સેંગુ કોઈ ન સાત અભિનંદન જીન દર્શન તર સિયે. ઘાતી ડુંગર, આ ઘાતી કર્મો જે છે આત્માના સ્વરૂપને આવૃત કરે છે. આત્માના જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચરિત્ર ગુણ, વિરે ગુણ, આ બધાને આવરણ કરે છે. ઘણા છે આ ડુંગરાઓ, ઘણા ડુંગરાઓ છે. હે પ્રભુ, હે ચૈતન્યમય આત્મા, તારા દર્શન કરવા દેતા નથી, વચમાં આવીને ઉભા છે. પણ તોય હું તો દીઠાઈ કરી માર્ગ સંચરું, આ સંકલેશ, ચિત્ત સંકલેશ એ આ બધા ડુંગરાઓ છે. કેટલી પ્રકારના ચિત્તમાં સંકલેશ છે, પુત્ર સંબંધી છે, સ્વજન સંબંધી છે, પરિસ્થિતિ સંબંધી છે, પરિગ્રહ સંબંધી છે, સંગ્રહ સંબંધી છે, આ બધા સંબંધી જેમ જેમ જીવ વિચાર કરે અને એમાં શું હોય, બીજું કોઠી ધોવાથી શું નીકળે, કોઈ જાજો વિચાર કરે તો શું થાય, ગાંડો થાય. ભાઈ જે છે નિભાવીને હલવા માંડ, જિંદગી આમનામ પૂરી થઈ જશે. આની વિચારણા ન હોય કોઈ દી, એન્ડલેસ એક્સરસાઇઝ છે આ, આનો કોઈ દી અંત ન આવે. તું મરી જા, તું ઉકલી જા, પણ સંસારની પરિસ્થિતિ કોઈ દી શાંત ન થાય. એવી પ્રકારનું આ સંસારની અંદર જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ આ ચિત્તના સંકલેશ છે, એ ચિત્તના સંકલેશને દીઠાઈ કરી માર્ગ સંચરું, હઠ કરીને હવે હું તો આગળ વધીશ, આ બધું બાજુ ઉપર રાખી દઈશ. આવું જ્યારે મનની અંદર દ્રઢ સંકલ્પ થાય તો આ સામાન્ય ચિત્તની સંકલેશની ભૂમિકા, ક્લેશ અને સંકલેશની જે પરંપરા ચાલે છે, એક સમય પણ ચિત્ત શાંત નથી, નિંદ્રામાં પણ નથી. આનો વ્યાપાર એટલો ચાલે છે કે આ કોમામાં સરી પડે ને તોય પેલા આઈસીયુમાં ઓલું મૂક્યું ને મીટર, તો કે આની ચિત્તના તરંગો તો સખત છે. આ જીવને જંપ નથી, શાંતિ નથી. અરે પણ હાવ નિશ્ચિત પડ્યો છે, ભલે પડ્યો હોય, એનું ચિત્ત જે છે જ્યાં ઉપયોગ જોડાયેલો છે એ સંકલેશમય છે અને શાંતિ સાતા નહીં પડે. દીઠાઈ કરી માર્ગ સંચરું રે, સેંગુ કોઈ ન સાથ, મારે કોઈની જરૂર નથી, કોઈ વડાવ્યો જોતો નથી, કોઈ ભૂમિયો જોતો નથી, કોઈ સાથી નહીં, કોઈ સંગ નહીં. એવો આ માર્ગ સાધનાનો છે, એમાં પોતાનો અગ્રજો પોતે પોતાના સ્વરૂપનો કરે અને અન્ય પરિસ્થિતિને ગૌણ કરે તો જ આગળ વધી શકે. એકલાજવાના એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના આયખું વિતાવ્યું આખું સંસાર સંગે આયખું વિતાવ્યું આખું સંસાર સંગે બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે હવે તો અમે ભવ તરી રે જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાન. આનંદ કણ કે છે દીઠાઈ કરી માર્ગ સંચરો, એકલો જઈશ. આ બંધન કરનાર મોહ છે સંસારનો, કુટુંબનો, સંબંધનો, પદનો, પ્રતિષ્ઠાનો, ધનનો, સમૃદ્ધિનો, રીધિનો, સિદ્ધિનો, આ બધા સંસારના વિવિધ સ્વરૂપ છે, વિચિત્ર સ્વરૂપ છે, લોભામણા છે, આકર્ષક છે, જીવને ખેંચનારા છે. એનાથી હું મારી જાતને અડગો રાખીશ, એ મારું સ્વરૂપ નથી, એ સંગ છે, મારું સ્વરૂપ અસંગ છે. હું સંગમાં તણાઈશ નહીં, હું સંગમાં ખેંચાઈશ નહીં. સંગ હોય હોય, સંસારી જીવન એ સંગી જીવન છે, પણ એ સંગી જીવનમાં ભિન્નતાના ભાવ સાથે તો જ સંગી જીવન કહેવાય, નહીં તો એક જીવન કહેવાય. સંગ ક્યારે કહેવાય, કે બીજાનું ભાન છે ત્યારે, બીજાની ભિન્નતાનાથી એનું જીવન સંગી છે નું? એ તો કે હું એક, હું બસ બધા કુટુંબ બધા અમે એક જ છીએ, રે એક, કોઈ દિવસ કોઈ સાથે આવે નહીં. સંસારનું આ સ્વરૂપ જ્ઞાની કહે છે આ સંકલેશ પરિણામ છે. અને ત્રીજું કીધું, તમને એક તો મોહ છે, બીજું ચિત્તમાં સંકલેશના પરિણામ છે, એટલા બધા વિચારો તમે કરો છો સંસાર સંબંધી, એ અનિત્ય છે એવી વાત કરીએ છીએ. એક જ સ્થિતિ પરિસ્થિતિ કાયમ ટકી શકે એવી નથી, એવું સંસારનું સ્વરૂપ છે. તો એની ચિંતા કરો છો, સંકલેશ કરો છો, ચિત્તમાં એ શલ્યની જેમ રહ્યા છે અને અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે તમારી બુદ્ધિ છે. અસાતા સહન નથી થતી. સત્સંગ જોઈએ છે, સાધના જોઈએ છે, પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, નિજ પદને પ્રાપ્ત કરવું છે, અસાતા સહન કરવી, સુખશીલિયાપણું સાતાપણું એટલું બધું વેડગું છે કે સેજ પણ વાતાવરણમાં ફેરફાર થાય તો પણ એનાથી સહન થતું, જે આપણા હાથની વાત નથી. છતાં પણ અસાતા પણ એ તો આપણી પોતાની મનની વાત છે. મને જરાય અસાતા મારાથી સહન થાય, કેવી સ્થિતિ છે? આવું અસાતા હોય, સંયોગો બદલાય, કર્મના ઉદય બદલાય, શુભાશુભ બદલાય, પુણ્ય પાપની ગતિ બદલાય, જે પુણ્ય છે એ નબળું પડે તો આપણા સંયોગો જરા અનુકૂળ હોય પ્રતિકૂળ થાય, જે આપણે ધાયરા હોય એ આપણાથી મોઢું ફેરવી જાય, બને એવું. અરે પણ આટલું બધું મેં એને વાલ કર્યું હતું, તારા વાલ સાથે કઈ સંબંધ નથી, એનો ઋણાનુબંધ ખૂટી ગયો, વાત પૂરી થઈ ગઈ, તું ભૂલી જા. હું મોહ રાખું છું એટલે બધા મને મારા તરફ વાલ કરે એવું આવું ગણિત કોઈ નહીં કરીશ માં. તું મોહ રાખ કે ન રાખ, એની સાથે કઈ સંબંધ નથી. તારો ને એનો સંબંધ, એ સંઘનો આધાર, એ કર્મની સ્થિતિ છે, એ પૂરી થઈ પછી તારું ગમે એટલું અને કઈ ચાલે? આવી સંસારની કર્મ સ્થિતિના કર્મ પરિણામની અનિવાર્યતાને સમજવી જોઈએ. આ અનિવાર્ય છે. વેધર આઈ વિશ ઓર નોટ, વેધર આઈ લાઈક ઓર નોટ, ઇટ શેલ હેપન, એ બનશે જ, અને મારે એને સહન કરવાની છે. એનો હું સહન ન કરવાનો પ્રતિકાર કરું, આ અસાતા મારાથી સહન નહીં થાય. જૈન માર્ગની અંદર વિતરાગ માર્ગમાં આ દેહનું સાતા શિલ્યાપણું છોડવાની પહેલામાં પહેલી વાત મૂકી છે. 12 પ્રકારના તપની અંદર બાહ્ય તપ, એમાં 6 તપ, એમાં એક કાય ક્લેશ નામનું એક તપ છે. કાય ક્લેશ, કાયાને ક્લેશ થાય એટલે દુઃખ થાય, અસુવિધા થાય, અસગવડ થાય, એ જે સહન કરવી શાંત ભાવે એને તપ કીધું છે. આવું તપ કરવા માટે થઈને યોગીઓ આતાપના લીએ, ભર બપોરે સૂર્યની આતાપના લીએ, એક પ્રકારની શરીરની સાતા શિલ્યાપણું પોસાય નહીં, એવું શરીર આવું સહેલું થઈ જાય એવું ન બને, એટલા માટે અનેક પ્રકારના સાધુના જીવનમાં પણ પાદચારી, ભિક્ષાચારી અને લોચધારી કેટલે હદ સુધીનું છે. પગે ચાલવું, ઉઘાડા ચાલવું, પગમાં પગરખા નહીં, માથે છત્તર નહીં, અને ગમે તે પરિસ્થિતિ હોય, ઠંડી હોય, ગરમી હોય, વર્ષા હોય, મેઘ હોય, તાંડવ હોય, તું તારા માર્ગે ચાલ્યો જા. શરીરની અસુવિધા નહીં, લાલન પોષણ નહીં, કારણ કે દેહ અનિત્ય છે. દેહ તે મારું સ્વરૂપ નથી, દેહ તે સંયોગ છે, દેહ સ્વભાવ નથી, માટે એનું લાલન પોષણ નહીં. એ હોય તો ઠીક છે, એને અનુકૂળતા મળશે, નહીં તો એની કોઈ સાતા અસાતાના ખ્યાલમાંથી મુક્ત થતા જવું તો જ પરમ શાંતિ પદની આરાધના થઈ શકે. જે શરીરની સાતા અને અસાતાની અંદર જ અટવાઈ જાય તો એ આત્માની શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એટલે કે છે કે અસાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે. તમારી બુદ્ધિમાં હજી તમારાથી સંસારમાં જે અસાતા છે ને એ સહન થઈ શકતી નથી, એવી સ્થિતિ આવી ગઈ. આમ થઈ ગયું, તેમ થઈ ગયું, કેવું અમારું કુટુંબ હતું 10 વર્ષ પહેલા કેવું, જે હોય તે અત્યારે જે છે એને સહન કરવાની માનસિકતા જોઈએ. કેવું મારું પેલા શરીર હતું, હું તો 20-20 માઇલ વિહારવા જતો હતો અને હવે દર્શન કરવા એ નથી જઈ શકતો, ન જઈ શકતો. અસાતાને સહન કરવાની, જરાક કાંઈ થાય રોવા બેસે, માથું દુખે છે, સવારનું દુખે છે, સવારનું દુખે, રાતનું દુખતું તું ખબર નહોતી. હવે એનું ન હોય ભાઈ, સહન કરવાની શક્તિ નથી. સહન કરે જ્ઞાની કહે છે કે ભાઈ આ અસાતા છે એ અશુભ કર્મનો ઉદય છે. એ અસાતા જે પ્રકારની હોય, અસાતા અનેક પ્રકારની છે, જેમ સાતા અનેક પ્રકારની છે એમ અસાતા પણ અનેક પ્રકાર, અને અસાતા એ સંસારનું સ્વરૂપ છે તો જ તને સંસાર સમજાય, નહી તો ન સમજાય.
સાતા થોડી અસાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી, છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી.
જીવનની અંદર અસાતા જ વધારે છે, એનું સતત ચિંતન કરીએ તો જીવી નહીં શકાય. ક્લેશ અને સંક્લેશની અંદર બહુ કરુણ મૃત્યુ થઈ જશે. આપણે મરીશું ત્યાં સુધી આ જીવનના પ્રશ્નો ઉકેલી શકવાના નથી. અને જેને આની સતત આવી પ્રકારની ચિંતા રહેતી હોય, ભારે રહેતો હોય, એ આયુષ્ય ખતમ થઈ જશે. અને એવી પ્રકારના સંક્લેશ પરિણામની અંદર મરશે, એકદમ નીચી ગતિના બંધ બાંધશે. અને એમાં ગયા પછી જ્યાં ચિંતન કરી શકતો હતો, મનન કરી શકતો હતો, સ્વસ્થ રહી શકતો હતો, એવી જે સ્થિતિ હતી મનુષ્ય જીવનની, એ અવસર હાથમાંથી ચાલ્યો ગયો. અને અધોગતિના બંધ બાંધ્યા, જ્યાં મંદ મતિ છે, જ્યાં જડ ગતિ છે. હવે આવા બંધ બાંધીને ગયો હોય તો અનંત પરિભ્રમણ કરીને અહીં સુધી પહોંચ્યો હતો, અને પાછો આ અસાતાના બંધની અંદર એવો ગરકાવ થઈ ગયો, એવો ક્લેશની અંદર ચિત્તનો ક્લેશ સંક્લેશની અંદર ચિત્ત એટલું વ્યગ્ર થઈ ગયો, અને આમાં નામાં એને મયરો ત્યાં સુધી શાંત ન થયો. વોશિરાવિદ્યો જ્ઞાની કહે છે બધું જે થવું હોય થાય, હવે વાત પૂરી થઈ ગઈ. એમ સંસારના એક એક આપણી પાસેના વડગણા છે, એ વડગણા એક સાથે અહીંયા તો મરે ત્યારે મહારાજને બોલાવે ને કે હવે બધું મને વોસી રહો. અરે પણ મરવાની રાહ શું કામ જોશ, ઉંમર નથી થઈ, ઈચ્છાઓને સંકેલી લે એટલે કેટલી વસ્તુ વોસી રહેવાની તૈયાર થઈ જશે, લિસ્ટ આવી જશે. શું વોસી રહેવું તો કે તારી પેલા ઈચ્છાઓને સંકેલી લે. હવે આ ઈચ્છા રહી નથી, આપણે ક્યાંય જવું નથી, તો ઘણું વોસી રહેવાઈ જાય એની સાથે સંબંધિત. એમ ક્રમશઃ 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 સંસારને સમેટતો જા, સમેટતો જા, સમેટતો જા. સંક્ષેપ કર, આ વિસ્તારતો વિસ્તારતો મરીશ તો સંસાર તો બાથમાં નહીં આવે હો ભાઈ, એ તો અનંત છે, પણ તું તૂટી મરીશ આમાંને આમાં. જ્ઞાની કહે છે આવી મનસ્થિતિ ભક્તની ન હોય. ભક્તની સ્થિતિની અંદર આવી સાતા અસાતાના છે, પરિસ્થિતિ પ્રમાણે કઈ સાતા છે કઈ અસાતા છે, પણ એનો રંજ ન હોય મનમાં. એ નથી જાણતો એમ નહીં, જાણે કે આપણા સંયોગો નથી, બરાબર છે, અનુકૂળ નથી. પણ બીજો પછી જ્ઞાની કહે છે કે આવા મુમુક્ષુઓ શોક પરિણામ ન કરે, એને હર્ષ કે શોક ન હોય. સાતામાં બહુ હર્ષ ન હોય, અસાતામાં શોક ન હોય, સમસ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. જે પ્રમાણે જે સ્થિતિ છે તે પ્રકારે. સાદી ભાષામાં ભક્તોએ તો ગાયું છે રામ રાખે તેમ, આપણે માથાકૂટ જ નહીં કરવાની કે રામ એટલે કર્મ, રામ એટલે કર્મ. કૃપાળુ દેવ હરિ શબ્દ વાપરો. હરિ ઈચ્છા એ ચાલવું છે અને હરિ છે, પણ તમે તો હરિનો નકાર કર્યો છે, અમે ઈશ્વર તરીકે નકાર કર્યો છે કે જે કરતા હરતા સમાહરતા છે, પણ કર્મ તરીકે અમારું હરિ જ છે. એ જેમ કરે એમ કરીએ છીએ, એ જેમ સંસાર ચલાવે એમ ચાલીએ છીએ, એમાં અમને કોઈ પણ પ્રકારનો હર્ષ શોક નથી, એની સાથે અમારી તદ્રુપતા નથી. અમે સાક્ષી ભાવે જોયા કરીએ છીએ અને જે થાય તે કર્યા કરે, કરવું જે થાય તે કર્યા રહેવું, અનુદ્યમી ન થવું. 270 સ્પષ્ટ શિખામણ છે, જે થાય તે થવા દેવું, અનુદ્યમી ન થવું, પણ પરિણામની લેશ પણ અપેક્ષા કરવી નહીં અને ક્ષણ પછીના ભવિષ્યની ચિંતા પણ કરવી નહીં. કેટલી શાંતિનો માર્ગ, ઓલો ગોતવા નીકળો છે પોતાની બધી અશાંતિ બધું આમ સંરક્ષણ કરીને, સાહેબ શાંતિ આપો, પણ તું અશાંતિને પકડીને બેઠો છો અને સાહેબ શાંતિ નથી, પણ શાંતિ ક્યાંથી હોય? તે પોતે હજુ સંપણું ધારણ કર્યું નથી. આવી બુદ્ધિ છે, અને જે પુરુષને તે વાત ભક્તજને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્તત્વનો રોધ રહે ખરો, એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તેને લખવું તે તમને યોગ્ય નથી. જ્ઞાનીને શું થાય? ખેદ થાય. શું ખેદ થાય? કે આ ભક્તજન આની અંદર હજુ નિદાન બુદ્ધિ છે. નિદાન બુદ્ધિ એટલે પોતાની કંઈ ને કંઈ પ્રકારની સાંસારિક સુખ દુઃખને સમ કરવાની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, માગણીઓ, યાચનાઓ. મારું કંઈક આવું થાય, મારું આવું થાય, આપની કૃપા થાય તો આમ થાય, આપ કરો તો આમ થાય. જ્ઞાની પુરુષને ત્યારે ખેદ થાય, આ જ્ઞાનીનું લક્ષણ છે. અને એને એમ થાય છે કે જ્યાં સુધી આ શિષ્યની અંદર, આ ભક્તની અંદર આવી નિદાન બુદ્ધિ હશે ત્યાં સુધી શું થશે? એને સમ્યકત્વનો રોધ રહેશે. અરે, આ જીવ સંકિત નહીં પામે, એને પોતાના સ્વરૂપનું ક્યારેય ભાન નહીં આવે કે મારું સ્વરૂપ તો આ બધી શુભાશુભ કર્મની પરિસ્થિતિથી પર છે, એ મારું સ્વરૂપ નથી. હું જેને ઠીકઠાક કરવાની વાત કરું છું એ મારું સ્વરૂપ નથી, એ તો સંયોગ છે, અને સંયોગને આયુષ્ય કર્મ સુધી સંબંધ છે. હું જેને ઠીક કરવા લાગુ છું એની સાથે મારો સંબંધ કેટલો? કા એનું આયુષ્ય અને કા મારું આયુષ્ય. મારે એને સુખી કરવો છે, એ વહેલો આયલો ગયો, ઉકલી ગયો તો, અને હું પેલા વયો ગયો તો. આખો ખેલ બધો આયુ કર્મનો છે. કર્મના ખેલની અંદર સાતત્ય માનીને બેઠો છે જીવ, અને સાતત્ય માનીને બેઠો છે એટલે નિદાન બુદ્ધિ રાખી છે, અને આવી નિદાન બુદ્ધિ એને સંસારના પરિણામની અંદર, પરાક્રમની અંદર જે કરવી એવું કરે, પણ જ્ઞાનીનો આશ્રય લઈને એ આ નિદાન બુદ્ધિ રાખીને ચાલે છે. આને સંકિત ક્યાંથી થાય? જ્યાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત થવાની સંભાવના છે, જ્યાંથી સ્વરૂપનું સ્મરણ થવાની સંભાવના છે, જે સ્થાન ઉપરથી જીવ અનાદિકાળથી જે રખડ્યો છે એ રખડવાનું નિમિત્ત ટળે, જે સ્વરૂપ સમજ્યા વિના આ અનંત દુઃખનું કારણ સ્વરૂપની ના સમજી છે, સમજણ નથી, એવું સ્વરૂપ સમજવા માટેનું જે સ્થાન એને મહાપુણ્યથી પ્રાપ્ત થયું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન કહે છે કે એક તો મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો એ જ દુર્લભ છે, અને કદાચ એને માનો કે કોઈ કારણે મનુષ્ય જન્મ મળી ગયો કોઈ ન્યાયથી, તો એમાં એને સદગુરુનો યોગ થવો, શ્રુતિનું શ્રવણ થવું, અને એના ઉપરની શ્રદ્ધા જાગવી, આ તો બધું ઉત્તરોત્તર દુર્લભ છે. જ્ઞાનીને આ આપણી દુર્લભતા પ્રાપ્ત કર્યા પછી કે અરે, આ જીવ અમારા સુધી પહોંચ્યો અને હજુ એની નિદાન બુદ્ધિ ગઈ નહીં, વિતરાગને ખોળે આવીને બેઠા અને આપણે આપણો સંસાર છોડ્યો નહીં. આમ તો ન છૂટે, ભાગ્ય આધીન છે, પણ જ્યારે એની પાસે આવ્યો છું ત્યારે તો એ સંસારને ઠીકઠાક કરવાની વાત એની પાસે તો ન કર. તારો જોડો તને દંખતો હોય તો મોચી પાસે જા કે ભાઈ ઠીકઠાક કરી દે, એ એક બે કિલી મારી દેશે જે મારવાની હશે તે. પણ એ જોડો લઈને જ્ઞાનીને કહેવાય કે સાહેબ મારા બુટ ઠીક કરી દો ને. આવી નિદાન બુદ્ધિ, સંસારની અંદર અસાતા સહન થતી નથી અથવા સંસારના સંયોગો પ્રત્યે મોહ છે, કોઈ પણ કારણે થઈને સંકલેશ ચિત્તમાં વર્ત્યા કરે છે, એટલું ચિંતન એટલું ચિંતન, ગાંડું ચિંતન જેને કહે, વિચાર નહીં પણ વિચાર વાયુ, વિચારના વમળ એટલા બધા વમળ છે કે પોતે પોતામાં જ ઠરી શકતો નથી. આ ક્યાંય સ્થિતિનો વિચાર કર્યો છે? બીપી વધી જાય, કેટલું વધી જાય, ફટ 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 સુટપ થયું, પણ સુટપ શેને કારણે થયું? કયો પંપ, કોઈ એક્સ્ટ્રા પંપ મુકાવ્યો તો? ભગવાને તો સૌને જે કાપ્યા છે એ પંપ છે, તારા પંપમાં એવું શું થયું? ફ્રીક્વન્સી વધી ગઈ. મન જ્યારે વ્યાધિગ્રસ્ત થાય છે ત્યારે શરીરના ધબકારા પણ વધી જાય છે, બીપી પણ વધી જાય છે, આ બધી નાડીઓના ધડકન પણ, અને શરીરની બધી જ ક્રિયાઓ અસ્ત વ્યસ્ત થઈ જાય છે, કારણ કે મનની શાંતિ નથી. 95% રોગો મનની અસ્વસ્થતાના કારણે પરિણામ સ્વરૂપ છે. એ અસ્વસ્થ છે માનસિક રીતે, એટલે 1000 રોગો એને વળગી જશે. આવી સ્થિતિ સંસારની છે. જ્ઞાની કહે છે સમ્યકત્વનો રોધ રહે ખરો, એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. તમારા પત્રોનો ખુલાસાથી ઉત્તર લખાતો નથી અને ખેદ થાય છે કે આને લખવું શું. આપણો પત્ર મળે અને જ્ઞાનીને ખેદ થાય, સાચો જ્ઞાની હોય તો થાય, આપણો પત્ર મળે અને જ્ઞાનીને સંતોષ થાય. 135ના પત્રમાં કૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુને લખ્યું કે તમને ધર્મ જિજ્ઞાસુ મુમુક્ષુ એમ લખ્યું છે, અને પછી લખ્યું છે કે આ અનંત સંસારના પરિભ્રમણ હવે સમાપ્ત કેમ થાય, આવો તમારો જિજ્ઞાસા વાંચીને આત્માને પરમ સાતા આપે છે, જ્ઞાનીને સંતોષ થાય છે કે વાહ, તે સંસારની કોઈ વાત ના લખી, તે તો એ લખ્યું કે અનંત સંસારનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે, હે પ્રભુ મને એ બતાવો, મને સંસારની કોઈ ચિંતા નથી, એ જે છે એ છે, આ સંસાર જ ન જોઈએ, એનું પરિભ્રમણ કેમ સમાપ્ત થાય, આવો વિચાર અંદરથી ઉગે અને એ વિચાર કોઈ જ્ઞાની પાસે લખીએ, કહીએ, જ્ઞાનીને સાતા થાય, આઠે કોઠે સાતા થાય. વાહ, આ જીવ આવો જિજ્ઞાસુ, સ્વરૂપની પ્રાપ્તિનો જિજ્ઞાસુ જીવ જ્ઞાનીની ચેતનાને પણ એટલી બધી સમૃદ્ધ કરે છે કે જેથી કરીને એનું અંતર છલકે છે ચૈતન્યથી, એટલે એને આશીર્વાદ મળે છે, એની આંખની અમી આવે સમયે જ્ઞાનીની દ્રષ્ટિ, તો કે છે જ્ઞાનીની કૃપાદ્રષ્ટિ એ પણ સંકિત છે. સમજાય છે? કૃપાળુ એક પત્રમાં લખ્યું છે કે સત્પુરુષોની કૃપાદ્રષ્ટિ એ પણ સમ્યક દર્શન છે, કારણ કે જ્ઞાનીએ જ્યારે જો ઓહો આ જોઈએ છે, તો પછી એના રોમે રોમમાંથી, એના શ્વાસે શ્વાસમાંથી, એની આંખમાંથી અમીની ધારા વહેશે. આવું તો ગુરુનું સ્વરૂપ છે.
જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ આપે, જેની આંખો અમી વરસતી ચિત્ત સંતાપ ટાળે, જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે, એવા ગુરુનું દર્શન રૂરૂ मुक्तिनो पंथ कापे।
ज्ञानी ने शरीर ना रोमे रोम मती सम प्रसम सौख्य ने आनंद आपे। सौख्य एटले दिव्य सुख, साचू आत्मानु सत सुख ए सौख्य छे, आनंद आपे। एनी आंख माथी अमी वर्षे ए चित्तनो संताप दूर करी नाखे। मात्र आपणे एनी दृष्टि सामे जोईए अने ए आपणी सामे कृपा दृष्टि थी जुए, आपणा चित्तना बधा क्लेश संकलेशना परिणामो नष्ट थाय। जेनी वाणी अमृत जरती एनी शब्द माथी तो शब्दे शब्दनी अंदर आत्म तत्वनी धारा वरसी रही छे, एवा ज्ञानीनुं दर्शन એ આપણો મુક્તિનો પંથ ટૂંકો કરે છે, કાપી નાખે છે। ચાલવાનો આપણે જ છે પણ ટૂંકો કરે છે। બહુ લાંબો પંથ આપણો થઈ ગયો છે, કર્યો છે આપણે। આ જ્ઞાની કહે છે અમને ખેદ થાય છે। આપણે એટલું જ રક્ષ રાખીએ કે જ્યારે જ્ઞાનીને મળીએ અને આપણે કંઈ વાત કરીએ, આપણી ભક્તિ કરીએ, વંદન કરીએ, જ્ઞાનીને આનંદ થવો જોઈએ। કારણ કે એના આનંદની જે કૃપા છે એ જ આપણું કલ્યાણ છે, એનો જે પ્રતિભાવ છે એ જ આપણું કલ્યાણ છે। બસ એની પરમ દ્રષ્ટિ, પણ એવા પરમ જ્ઞાનીની પણ ઓળખ આપણને જોઈએ। એવા પરમ જ્ઞાનીની આવી ઓળખ આપણું પરમ કલ્યાણ કરે એમાં કોઈ શંકા નથી। એને એટલે જ કહે છે કે દેવનું દર્શન, ગુરુનું દર્શન એ જીવને પરમ કલ્યાણનું કારણ છે। તો કે છે અમને તો આ ખેદ થઈ આવે છે, તેને લખવું તે તમને યોગ્ય નથી। આ છેલ્લો જવાબ લખ્યો લ્યો ખુલાસાથી, આ છૂટા મનથી જે જોતું તું સૌભાગને એને કહ્યું અને છેલ્લી લીટીમાં લખ્યું કે તે તમને યોગ્ય નથી। હજી બીજા બાબતમાં અમે વિચાર નથી કરતા, પણ તમારે તો ન જ કરો। અને આ પત્ર વાંચે જ્યારે અને આપણે જયારે સાંભળીએ ત્યારે અહીંયા તમને શબ્દ આવે, શું વિચારું? સત્પુરુષોનો યોગ બળ જગતનો કલ્યાણ કરે।